એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, આજે આપણે એક ખૂબ જ પ્રભાવશાળી નવલકથા વિશે વાત કરવાના છીએ. ઉર્સુલા હેગીની સ્ટોન્સ ફ્રોમ ધ રિવર, એટલે કે નદીમાંથી પથ્થરો.
હા, ખૂબ જ જાણીતી અને ઊંડી કૃતિ છે આ, અને લેખિકા પોતે ઉર્સુલા હેગી, એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે, ખરું ને? જર્મનીમાં જન્મ, પછી અમેરિકા ગયા.
બરાબર. 1946માં જન્મ ડિસેલડોર્ફમાં, અને પછી 1964માં યુએસ ગયા. એટલે એમની પેલી બેવડી સાંસ્કૃતિક ઓળખ અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના જર્મનીના એ વારસા સાથે જીવવાનો જે અનુભવ છે એ એમના લખાણમાં દેખાય છે.
ચોક્કસ. અને સ્ટોન્સ ફ્રોમ ધ રિવર, જે 1994માં આવી, એમની બોગડોફ સિરીઝનો ભાગ છે, ઓપરા બુક ક્લબમાં પણ પસંદ થઈ હતી એટલે ખૂબ ચર્ચાઈ.
હા, ખૂબ જ લોકપ્રિય થઈ. આ પુસ્તક ખરેખર એ જટિલ ઇતિહાસને સમજવાનો એક અનોખો પ્રયાસ છે. વાર્તા આપણને લઈ જાય છે બર્ગડોર્ફ નામના એક કાલ્પનિક જર્મન શહેરમાં,
અને સમયગાળો પણ બહુ લાંબો છે, લગભગ 1915થી 1952 સુધીનો. મતલબ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો સમય, પેલું વાઇમર રિપબ્લિક, પછી નાઝીવાદનો ઉદય,
બીજું વિશ્વયુદ્ધ અને યુદ્ધ પછીનો પેલો અઘરો સમય, આ બધું જ આવી જાય છે.
પણ કમાલ એ છે કે હેગી આ બધી મોટી ઐતિહાસિક ઘટનાઓ કોઈ નેતા કે સૈનિકની નજરે નથી બતાવતા.
ના, એ બતાવે છે ટ્રુડી મોન્ટાગની આંખોથી. ટ્રુડી, જે એક ઝ્વેર્ગ એટલે કે વામન, અને આ શારીરિક ભિન્નતા જ એને સમાજમાં એક આઉટસાઇડર, એક બહારની વ્યક્તિ બનાવી દે છે.
એટલે આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ જ રહેશે કે આ બહારની નજર આપણને ઇતિહાસની એ ભયાનકતા અને સામાન્ય માણસની એમાં શું ભૂમિકા હતી એના વિશે શું નવું શીખવી શકે છે.
હા, અને આ બહારની વ્યક્તિ હોવાનો અનુભવ તો ટ્રુડી માટે બહુ જ નાનપણથી શરૂ થઈ જાય છે. 1915માં જન્મ. એના પિતા લિયો મોન્ટાગ એ સારા માણસ છે, પ્રેમાળ છે, પુસ્તકોના શોખીન.
પેલી પે લાઇબ્રેરી ચલાવે છે શહેરમાં, બરાબર ને, જ્યાં લોકો પૈસા આપીને પુસ્તકો લઈ જાય. હા, પણ એની માં ગર્ટ્રુડ, જે દેખાવે સુંદર છે, પણ એ દીકરીની આ સ્થિતિ સ્વીકારી નથી શકતી. જાણે શરમ અનુભવે છે, ભાવનાત્મક રીતે દૂર રહે છે.
અને પછી પેલી દુઃખદ ઘટના બને છે જ્યારે ટ્રુડી ફક્ત 4 વર્ષની છે ત્યારે એની માં આત્મહત્યા કરી લે છે.
આ એક બહુ મોટો આઘાત છે એના બાળપણ પર.
એટલે એક તો માતાનો અભાવ, અને બીજું સમાજ સતત એને એની ભિન્નતાનો અહેસાસ કરાવે છે. લોકો તાકી રહે, પાછળ વાતો કરે, મજાક ઉડાવે.
હા, અલગ હોવું એ જ એની ઓળખ બની જાય છે જાણે.
તો પ્રશ્ન એ થાય કે આ અન્યતા એના માટે ખાલી એક નબળાઈ જ છે, કે પછી એના કારણે એને કોઈ ખાસ દૃષ્ટિ પણ મળે છે?
કદાચ બંને છે, કારણ કે આ એકલતાથી બચવા એ બે જગ્યાએ શાંતિ શોધે છે. એક તો નદી કિનારે, ત્યાં બેસીને પેલા પથ્થરો વીણે રાખે છે.
ગોળ લિસ્સા પથ્થરો, જાણે સમયના પ્રવાહમાંથી બચાવી લીધેલા સત્યના ટુકડાઓ એવા.
બરાબર. અને બીજું એનું આશ્રયસ્થાન છે એના પિતાની લાઇબ્રેરી.
અને લાઇબ્રેરી કંઈ ફક્ત પુસ્તકોની દુકાન નથી, એ તો બર્ગડોર્ફનું એમ કહીએ કે અણધાર્યું સોશિયલ હબ છે.
હા, લોકો પુસ્તકો તો એમાં આહાર જ, પણ સાથે સાથે વાતો કરવા, સલાહ લેવા, ગોસપ કરવા પણ આવે. શહેરના બધા જ રહસ્યો ત્યાં ચર્ચાય.
અને આ જ જગ્યાએ પેલી નાની ટ્રુડી, જેને લોકો બહુ ગણકારતા નથી, એ બધું જ સાંભળે છે. એક શાંત નિરીક્ષક.
લોકો એની હાજરીમાં જ એવી વાતો કરી નાખે જે બીજે ક્યાંય ના કરે. એની અદૃશ્યતા જ એને બધું જ જાણવાની તક આપે છે.
અને એ ફક્ત સાંભળતી નથી, એ યાદ રાખે છે. લોકોના અસલી ચહેરા એ નાનપણથી જ ઓળખતા શીખે છે.
કોણ શું છુપાવે છે, કોણા શું સંબંધો છે, આ બધી માહિતી એના મનમાં ભેગી થતી જાય છે. એની મિત્રો હાન્ના અને ઈવા સાથેના સંબંધો પણ અટપટા બને છે.
તો આ જે રહસ્યો એ ભેગા કરે છે એ એના માટે તાકાત બનશે કે પછી બોજ?
આ સવાલ બહુ અગત્યનો બની જાય છે, ખાસ કરીને જ્યારે જર્મનીમાં 1930નો દાયકો શરૂ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની પેલી હતાશા, આર્થિક મુશ્કેલીઓ,
અને કોઈક બલીના બકરાની શોધ. સમાજમાં જે છુપા પૂર્વગ્રહો છે એને નાઝી વિચારધારા બહુ ચાલાકીથી હવા આપે છે.
બરાબર. અને આ બદલાવ બર્ગડોર્ફમાં પણ ધીમે ધીમે દેખાવા માંડે છે, કોઈ ધડાકા સાથે નહીં, પણ ઝીણા ઝેરની જેમ.
પહેલા તો લોકો પેલું હાઇલ હિટલર કહીને સલામ કરવા લાગે, પછી યહૂદી દુકાનોનો બહિષ્કાર, શેરીઓમાં સ્વસ્તિક દેખાવા માંડે.
પડોશીઓ જ એકબીજા પર શંકા કરવા લાગે. ટ્રુડી જે હવે લાઇબ્રેરીમાં વધુ સમય ગાળે છે, આ બધું બહુ નજીકથી જુએ છે.
હા, એ લોકોની વાતચીતમાં બદલાવ નોંધે છે. ડર અને તકવાદ કેવી રીતે ભળી રહ્યા છે. પેલો એબ્રામોવિચ પરિવાર, શહેરનો પ્રતિષ્ઠિત યહૂદી પરિવાર, એમની સાથે લોકોનો વ્યવહાર કેવો બદલાઈ જાય છે.
અહીં હેગી બહુ સરસ રીતે બતાવે છે કે સામાન્ય દેખાતા લોકો પણ કેવી રીતે ધીમે ધીમે આ ક્રૂરતાનો ભાગ બની જાય છે, કાં તો ચૂપ રહીને. પેલી સહભાગીતાનો મુદ્દો અહીંથી શરૂ થાય છે.
અને આ બદલાતા સમયમાં ટ્રુડી પોતે પણ બદલાય છે. હવે એ ખાલી જોયા નથી કરતી.
ના, એ સમજે છે કે એની પાસે જે માહિતી છે, જે રહસ્યો છે, એનો ઉપયોગ થઈ શકે છે. એક પ્રસંગ આવે છે જ્યારે કોઈ સ્થાનિક નાઝી નેતા એના પિતા પર ખોટા આરોપ મૂકવાની ધમકી આપે છે.
ત્યારે ટ્રુડી શું કરે છે?
ત્યારે ટ્રુડી એ નેતાના કોઈ ગુપ્ત સંબંધની જાણકારીનો ઉપયોગ કરીને પિતાને બચાવી લે છે. આ પહેલી વાર એ સક્રિય રીતે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે, શક્તિ તરીકે.
અચ્છા, આ તો મોટો વળાંક કહેવાય. એની પેલી અન્યતા અને લોકોની અવગણના, જે પહેલા એને દુઃખ આપતી હતી, એ જ હવે એનું હથિયાર બને છે.
હા, એ શહેરની જાણે અનઔપચારિક કન્ફેશનલ બની જાય છે. લોકો અજાણતા જ એની આગળ બધું કહી દે છે. એ જાણે છે કોણ દેખાડો કરે છે અને કોણ ખરેખર વિરોધમાં છે.
પણ આ શક્તિનો ઉપયોગ કેટલો નૈતિક છે, એ સવાલ પણ ઊભો થાય, ખરું ને?
બિલકુલ. અને એના અંગત સંબંધો પર પણ આની અસર પડે છે. પેલો એનો બાળપણનો મિત્ર જ્યોર્જ વેલર, એ નાઝી વિચારધારા તરફ ઢળી જાય છે.
જ્યારે એની યહૂદી મિત્ર ઇવા રોઝન અને એના પરિવારની હાલત ખરાબ થતી જાય છે, ટ્રુડી આ બધું જુએ છે અને અંદરને અંદર સંઘર્ષ અનુભવે છે.
અને પછી 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. હવે ભય અને અનિશ્ચિતતા સાવ ચરમસીમાએ છે.
બર્ગડોર્ફમાં રાશનિંગ શરૂ થાય છે. યુવાનો યુદ્ધમાં જાય છે, જ્યોર્જ વેલર જેવા. અને યહૂદીઓ પર અત્યાચાર ખુલ્લેઆમ અને ભયાનક બને છે. દેશ નિકાલ, સંપત્તિ જપ્ત થવી.
અને કોન્સન્ટ્રેશન કેમ્પ, આ ભયાનક માહોલમાં જ્યાં મોટાભાગના લોકો કાં તો ડરી ગયા છે અથવા સાથ આપી રહ્યા છે, ત્યાં ટ્રુડી અને એના પિતા લિયો એક અદ્ભુત હિંમત બતાવે છે.
શું કરે છે તેઓ?
તેઓ પેલા એબ્રામોવિચ પરિવારના દીકરા માઇકલને, જે કિશોર છે, એને પોતાના ઘરમાં છુપાવે છે, લાઇબ્રેરીના પાછળના ભાગમાં.
ઓહ, એ સમયે યહૂદીને આશરો આપવો એટલે તો સીધું મોતને આમંત્રણ.
ચોક્કસ. અહીં પેલી પ્રતિકારની થીમ સામે આવે છે. લિયો મોન્ટેગ, જે આમ તો શાંત પુસ્તકીય માણસ છે, એ નૈતિકતા ખાતર પોતાનો અને દીકરીનો જીવ જોખમમાં મૂકે છે.
આ કોઈ દેખાડાની વીરતા નથી, પણ અંતરાત્માનો અવાજ છે. હિંમત હંમેશા બૂમો પાડીને નથી આવતી, એ વાત સાચી.
અને લાઇબ્રેરી ખરા અર્થમાં સત્યનું અભયારણ્ય બની જાય છે. પ્રતિબંધિત પુસ્તકો પણ ત્યાં છુપાવવામાં આવે છે.
અને ટ્રુડી આ બધાની સાક્ષી છે. માઇકલની સંભાળ રાખે છે, પિતાને સાચવે છે, અને સાથે સાથે શહેરના લોકો પર નજર રાખવાનું ચાલુ રાખે છે.
હા, કોણ ફાયદો ઉઠાવે છે, કોણ મદદ કરે છે, કોણ સાવ બદલાઈ ગયું છે, એ હવે ખાલી રહસ્યો નથી જાણતી, એ બર્ગડોફનો અલિખિત ઇતિહાસ લખી રહી છે પોતાના મનમાં.
સત્તાવાર ઇતિહાસ ગમે તે હોય, ટ્રુડી સત્ય જાણે છે. કાયરતાનું, સમાધાનનું અને ક્યારેક આવી અણધારી હિંમતનું પણ.
યુદ્ધના વર્ષો એ પણ બતાવે છે કે કેવી રીતે વાર્તા કહેવી, સત્યને યાદ રાખવું, એ પોતે જ એક પ્રતિકાર બની જાય છે જ્યારે ચારે બાજુ જૂઠાણું ફેલાયું હોય.
અને પછી 1945 યુદ્ધ પૂરું થાય છે, જર્મની હારી જાય છે, બર્ગડોફ પર અમેરિકન સૈનિકોનો કબજો,
શહેર ખંડેર હાલતમાં છે, ભૌતિક રીતે અને નૈતિક રીતે પણ. અને હવે એક નવો જ ખેલ શરૂ થાય છે, ભૂલી જવાનો ખેલ.
હા, આ ખરેખર આશ્ચર્યજનક છે. જે લોકો ગઈકાલ સુધી નાઝી હતા, હાઇલ હિટલર કરતા હતા, એ રાતોરાત બદલાઈ જાય છે.
દાવો કરે છે કે એમને તો કશી ખબર જ નહોતી, અમે તો પોતે ભોગ બન્યા હતા. એક પ્રકારની સામૂહિક સ્મૃતિ લોપ, જાણે કશું બન્યું જ નથી.
ભૂતકાળ મેં ખાસ કરીને પોતાની ભાગીદારીને સાવ ભૂસી નાખવાનો પ્રયાસ. અહીં પેલો સ્મૃતિ વિરુદ્ધ ઇતિહાસનો સંઘર્ષ દેખાય છે. સત્તાવાર ઇતિહાસ કંઈક જુદો લખાય છે, લોકોની યાદો કંઈક જુદી છે.
અને આ સમયે ટ્રુડીની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. યુદ્ધ પછી એ શહેરની નવી લાઇબ્રેરિયન બને છે.
એટલે હવે એ ફક્ત પુસ્તકોની જ નહીં પણ આખા શહેરની યાદોની રખેવાળ છે, એના પાપો અને પુણ્યોની.
એ બધું જાણે છે, કોણે શું કર્યું હતું, કોણે મદદ કરી, કોણે દગો દીધો, કોણ ચૂપ રહ્યું, પણ એ કોઈના પર આંગળી નથી ચીંધતી.
પણ એની હાજરી જ, એની આંખોમાં જે જાણકારી છે, એ જ લોકો માટે એક સતત યાદ અપાવનારું પરિબળ છે, એમના દંભ સામે એક મૌન પડકાર.
બરાબર. હેગી અહીં બતાવે છે કે યાદશક્તિ પોતે કેટલી મોટી નૈતિક તાકાત છે. ટ્રુડી સજા નથી કરતી પણ ભૂલવા પણ દેતી નથી.
નવલકથાના અંત સુધીમાં, એટલે કે 1952 આસપાસ, આપણે ટ્રુડીને એક પરિપક્વ, કદાચ થોડી થાકેલી પણ સ્થિર સ્ત્રી તરીકે જોઈએ છીએ.
હા, એણે ઘણું જોયું, ઘણું સહન કર્યું, પણ અંતે એને એક પ્રકારની શાંતિ મળે છે. ભૂલી જવાથી નહીં, પણ સત્યને સ્વીકારીને અને ધારણ કરીને.
પેલા પથ્થરો જે એ નદીમાંથી વીણતી હતી, એ જાણે એ જ સત્યના પ્રતીક છે, ભારે, નક્કર, જે વહી ન જાય.
એની આખી સફર એક પીડિત, તરછોડાયેલી છોકરીથી શહેરના નૈતિક કેન્દ્ર અને સ્મૃતિ રક્ષક બનવા સુધીની ખરેખર અસાધારણ છે.
અને નવલકથામાં પ્રતીકોનો જે ઉપયોગ છે, નદી એટલે સમયનો પ્રવાહ, પથ્થરો એટલે સ્મૃતિ અને સત્યનો ભાર.
ટ્રુડીનું કદ જે શરૂઆતમાં નબળાઈ લાગે છે પણ પછી આંતરિક શક્તિ બને છે, અને લાઇબ્રેરી એટલે સત્યનું અભયારણ્ય, આ બધું વાર્તાને વધુ ઊંડાણ આપે છે.
હિગિની લખવાની શૈલી પણ, તમે કહ્યું એમ, ખાસ છે. પેલો ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણ જે આપણને ટ્રુડીની ખૂબ નજીક લઈ જાય છે.
હા, આપણે જાણે એની સાથે જ બધું અનુભવીએ છીએ. એની ભાષા પણ કાવ્યાત્મક છતાં ચોટદાર.
હા, અને અમુક વાક્યો તો એવા છે જે મનમાં રહી જાય. જેમ કે પેલું, આપણે આપણી જાતને જે વાર્તાઓ કહીએ છીએ તે ઘણીવાર સૌથી ખતરનાક જૂઠાણા હોઈ શકે છે.
વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આપણે કેવી રીતે વાસ્તવિકતાને ટાળીએ છીએ એના પર વિચારવા મજબૂર કરે છે.
અને ટ્રુડી વિશે પેલું વાક્ય કે ભિન્ન હોવાએ તેને શીખવ્યું હતું કે લોકો જે નથી કહેતા તે સાંભળવું,
અને જે હાવભાવ છુપાવવાનો પ્રયાસ કરે છે તે જોવા, એની આંતરિક શક્તિ અને સહાનુભૂતિ દર્શાવે છે જે એના પોતાના અનુભવમાંથી આવી છે.
જાણે એની પીડા જ એની શક્તિ બની ગઈ.
અને પેલો વિચાર કે મોટાભાગના લોકોના બે જીવન હોય છે,
એક જે તેઓ જીવે છે, અને બીજું જે તેમના મનમાં ચાલતું હોય છે.
જાહેર ચહેરા અને અંદરના સત્ય વચ્ચેનો ભેદ.
આ નવલકથા વાંચીને ખરેખર મન પર ઘેરી અસર રહે છે. ટ્રુડી માટે સહાનુભૂતિ તો થાય જ.
હા, એના એકલવાયાપણા માટે, એણે જે અપમાન સહન કર્યા એના માટે, પણ સાથે જ એની હિંમત માટે માન પણ ઉપજે.
પણ બીજી તરફ થોડી અસ્વસ્થતા પણ થાય છે. એ વિચાર આવે કે કેવી રીતે સામાન્ય લોકોનો સમાજ આટલી બર્બરતા તરફ વળી શકે છે.
અને પછી આપણને પોતાને જ સવાલ થાય કે આવી પરિસ્થિતિમાં આપણે શું કર્યું હોત? શું આપણે લિયો જેવી હિંમત બતાવી શક્યા હોત? કે પછી, હા, કે પછી બહુમતીની જેમ ચૂપ રહ્યા હોત, અથવા ખરાબમાં સાથ આપ્યો હોત? આ સવાલો સહેલા નથી.
અંતે મનમાં દુઃખ અને પ્રશંસા બંને રહે છે. માનવ સ્વભાવની નબળાઈઓનું દુઃખ, પણ ટ્રુડી જેવા પાત્રોની તાકાત જોઈને આશા.
અને સૌથી વધુ તો પેલી જવાબદારીનો અહેસાસ રહે છે, સત્યને યાદ રાખવાની, સાક્ષી બનવાની જવાબદારી, ખાસ કરીને જ્યારે બીજા એને ભૂલાવવા માંગતા હોય.
બિલકુલ. આ નવલકથા એ જ કહે છે ને કે ઇતિહાસ ફક્ત મોટી ઘટનાઓ નથી, પણ અસંખ્ય સામાન્ય લોકોના નાના નિર્ણયો, સમાધાનો અને ઘણીવાર ભયાવહ મૌનનું પરિણામ છે.
અને ટ્રુડી મોન્ટાગનું પાત્ર એનું સશક્ત ઉદાહરણ છે કે જેમને સમાજ હાંસિયામાં ધકેલે છે તેઓ પણ સત્યના સૌથી ઊંડા અને અવિસ્મરણીય સાક્ષી બની શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.